මිලකට ගරු ඉම්රාන් මාරුප් මහත්මයා බුදුමාට විනාඩි 10ක් තියෙනවා.
නන්දි සභයික තලමේ තංගම උරුපිනර අවර්ගලේ ඉන්ද්‍රේ ගෞරව උරුපිනර අවර්ගලනால் கொண்டு வரப்பட்டிருக்கின்ற இந்த செயற்கை தொழில்நுட்பம் சம்பந்தமான இந்த ஒத்திவைப்பு விவாதத்திலே கலந்து கொண்டமை இட்டு சில விடயங்களை சொல்லலாம் என்று நினைக்கின்றேன். குறிப்பாக இந்த உலகம் ஒவ்வொரு நிமிடமும் தகவல் தொழில்நுட்பத் துறையின் ஊடாக பல மாற்றங்களை எதிர்கொண்டு இருக்கின்ற நிலைப்பாட்டில் இந்த அடிப்படையிலே அடுத்த ஒரு தொழில்நுட்பமாக செயற்கை தொழில்நுட்பம் அல்லது ஏஐ தொழில்நுட்பம் தற்பொழுது பரவலாக அனைத்து துறைகளிலும் தாக்கம் செலுத்தி வருகின்றது. இந்த செயற்கை தொழில்நுட்பமானது மனித வளங்களை, மனித வளங்களின் வேலைகளை ஏஐ தொழில்நுட்பம் வழங்குகின்றமையினால் பலர் தமது தொழில்களை இழக்க வேண்டிய நிலைக்கு தள்ளப்படுவார்கள் என்பதும் இந்த விடயத்திலே உண்மையான ஒரு விடயமாக காணப்படுகின்றது. இன்றைக்கு இந்த செயற்கை கோள், செயற்கை நிலையங்கள் தொடர்பாகவும் செயற்கை தொழில்நுட்பம் பற்றியும் பேசிக் கொண்டிருக்கின்ற இந்த காலகட்டத்திலே கரும்பலகையில் வெண்கட்டியினால் எழுதிய காலம் போய் பின்னர் ஒயிட் போர்டில் மார்க்கரினால் எழுதிய காலம் போய் எங்களுடைய தலைவர் கௌரவ சஜித் பிரேமதாஸ் அவர்களினால் தற்போது பாடசாலைகளுக்கு வழங்கப்படுகின்ற ஸ்மார்ட் போர்டு அறிமுகப்படுத்தப்பட்டு வருகின்றது. எது எமது பிள்ளைகளுடைய அடுத்த தலைமுறையை இட்டு செல்லும் என்பதிலே படிப்படியான அபிவிருத்தி, அதாவது தொழில்நுட்பங்கள் முன்னேறி கொண்டு வருகின்றன. குறிப்பாக தலைமை தாங்குகின்ற உறுப்பினர் அவர்களே, எனது மாவட்டமான திருகோணமலை மாவட்டத்திலே இந்த NVQ 5 சித்தியடைந்த மாணவர்கள் NVQ 6-7 கற்கை நெறிகளுக்காக அவர்கள் வவுனியா, கிளிநொச்சி, மட்டக்களப்பு மாவட்டங்களுக்கு செல்ல வேண்டிய ஒரு நிலை காணப்படுகின்றது. ஆகையினால் அந்த மாணவர்களுடைய அந்த கல்வி செயற்பாடுகளை இலகுப்படுத்துவதற்காக எங்களுடைய கிண்ணியா பிரதேசத்திலே பல்கலைக்கழக அல்லது இந்த கல்லூரி ஒன்று வரப்போகின்றது என்று பேசப்பட்டு பல காலமாக வந்தாலும் எந்த ஒரு தொழில்நுட்ப கல்லூரியும் வரவில்லை. எனவே திருகோணமலை மாவட்டத்தில் இவ்வகையான தொழில்நுட்ப கல்லூரி உருவாக்கப்பட வேண்டும் என்பதை இந்த இடத்திலே நான் கேட்டுக் கொள்கின்றேன். குறிப்பாக இந்த செயற்கை தொழில்நுட்ப வளர்ச்சியிலே ஏற்படுகின்ற மாற்றங்களை ஏற்றவாறாக எமது நாடு, சமூகம், பாடசாலை பிள்ளைகளுடைய மாற்றம் அடைய வேண்டும் என்ற விடயத்தையும் இந்த இடத்திலே கேட்டுக்கொண்டு அது சம்பந்தமான நடவடிக்கைகளையும் கௌரவ அமைச்சர் அவர்கள் முன்னெடுக்க வேண்டும் என்பதை இந்த இடத்திலே நான் கேட்டுக் கொள்கின்றேன். சபைக்கு தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, இன்று இப்பொழுது பேசப்படுகின்ற விடயம்தான் இந்த புதிதாக நேற்றிலிருந்து சொல்லப்படுகின்ற விடயம். இந்த COVID-19 தொற்று நோயின் போது உடல்களை கட்டாய தகனம் செய்தன் காரணமாக இலங்கை முஸ்லிம் சமூகத்தில் ஏற்பட்ட மனக்குறைவுக்கான மன்னிப்பு கோரி அமைச்சர்களான அலி ஷப்ரி, விஜயதாச ராஜபக்ஷ மற்றும் ஜீவன் தொண்டமான் ஆகியோரால் சமர்ப்பிக்கப்பட்டிருக்கின்ற இந்த கூட்டு அமைச்சரவை பத்திரம் அமைச்சரவினால் அங்கீகரிக்கப்பட்ட என்ற செய்தி இப்பொழுது பரவலாக பேசப்பட்டு கொண்டு வருகின்றன. குறிப்பாக தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, இன்று இவ்வாறான விடயங்களை பார்க்கின்ற பொழுது தேர்தல் வருகின்ற காலங்கள் என்ற அடிப்படையிலே இவ்வாறான விடயங்கள் இன்று கொண்டு வந்து மக்கள் மத்தியிலே மீண்டும் ஒரு குழப்பகரமான ஒரு சூழலை உருவாக்குவதற்காக மீண்டும் சில நாடகங்கள் அரங்கேற்றப்பட்டுக் கொண்டிருக்கின்றன. இது வெறும் கண் துடைப்பு என்பதை நாங்கள் விளங்கிக் கொள்ள வேண்டும். குறிப்பாக இந்த மன்னிப்பு கோரிய அமைச்சர்கள், இதிலே சமர்ப்பித்த அமைச்சர்கள் அன்று அரசாங்கத்தினுடைய பங்காளியர்களாக இருந்தார்கள். அதுபோன்று தேர்தல் நெருங்குகின்ற பொழுது மக்களை ஏமாற்றுவதற்காக இப்படியான செயற்பாடுகளை தொடர்ச்சியாக இவர்கள் செய்து வந்து கொண்டிருக்கின்றார்கள். இன்று எங்களுடைய முஸ்லிம் சமூகம் மிகவும் தெளிவாக இருக்கின்றது என்பதை இவர்கள் விளங்கிக் கொள்ள வேண்டும். குறிப்பாக இந்த COVID-19 தொற்றின் மூலமாக 276 முஸ்லிம்களுடைய ஜனாசாக்கள் பலவத்கரமாக தகனம் செய்யப்பட்டது. அந்த செயற்பாட்டின் மூலமாக ஒட்டுமொத்த முஸ்லிம்களும் துடித்தார்கள், கண்ணீர் சிந்தினார்கள், கதறி அழுதார்கள். முஸ்லிம் மக்களுடைய மிகுந்த மனவேதனையை அடைந்த ஒரு நிலையாக அந்த தருணத்தை நாங்கள் ஞாபகம் ஊட்ட வேண்டும். அது மட்டுமல்ல, பலரும் மன உளைச்சல்களுக்கு ஆளானார்கள். அரசாங்கம் இந்த இழிவான செயலை தான் கடுமையாக கடைபிடித்து அந்த நேரத்திலே அவர்கள் முன்னெடுத்தார்கள். குறிப்பாக கோட்டாபே அரசாங்கம் வேண்டுமென்று இந்த பலவந்த ஜனாசா எரிப்பு நடவடிக்கைகளை அவர்கள் மேற்கொண்டு வந்தார்கள். குறிப்பாக இந்த கண் துடைக்குகின்ற சில கம்யூனிஸ்டுகளுடைய கருத்துக்களை முன்னிலைப்படுத்தி இதை கூட அவர்கள் ஒரு 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 முஸ்லிம்களுக்கு எதிராக செயல்படுகின்ற ஒரு நிலையாக அவர்கள் இந்த இடத்துல காட்டிக்கொண்டார்கள். குறிப்பாக நிறைவேற்று அதிகாரம் கொண்ட ஜனாதிபதியும் அதிலே இருக்கின்ற அமைச்சர்களும் அந்த கமிடியர்களுடைய பரிந்துணர்வை சரியென்று ஜனாசாக்களை எரிக்க வேண்டும் என்பதை ஏற்றுக்கொண்டார்கள். இது முற்று முழுதான பொய்யான தகவல் என்பதை நாங்கள் புரிந்திருக்கின்றோம். இன்று நீதிமன்றத்தினால் இன்று இதுக்கு சம்பந்தப்பட்டவர்கள் யார் என்று தெரிய வந்த போதிலும் இன்னும் இது சம்பந்தமான நடவடிக்கை எதுவுமே எடுக்கப்படவில்லை. குறிப்பாக அண்மையிலே ஜனாதிபதி அவர்கள் இந்த பாராளுமன்றத்துக்கு வந்து இந்த பாராளுமன்றத்திலே ராஜபக்ஷ அவர்களுக்கு எந்த சம்பந்தமும் இல்லை என்பதை போன்ற ஒரு பேச்சை இந்த இடத்திலே பேசினார்கள். யார் இதற்கு பிரதான காரணம் என்பதை இன்று மக்கள் உணர்ந்திருக்கின்றார்கள். ஏனென்றால் இது முஸ்லிம்களுடைய மிகவும் முஸ்லிம்களை வேதனைக்குள்ளே ஆக்கின ஒரு விடயமாக காணப்படுகின்றது. ஆகையால் இந்த விடயத்திலே தேர்தல் வருகின்ற காரணத்தினால் மீண்டும் இதை கொண்டு வந்து மீண்டும் எங்களுடைய சமுதாயத்தை ஏமாற்றுகின்ற நடவடிக்கைகளை இவர்கள் மேற்கொண்டுகின்றார்கள். ஆகையால் இதனை உடன் நிறுத்த வேண்டும் என்பதை இந்த இடத்திலே கேட்டுக் கொள்கின்றேன். குறிப்பாக இந்த பாதிக்கப்பட்ட முஸ்லீம்கள் முஸ்லீம் சமூகம் மிகவும் தெளிவாக இருக்கின்றது என்பதை விளங்கிக் கொள்ள வேண்டும். நீங்கள் நாட்டிலே மூளை முடுக்கிலே இருக்கின்ற முஸ்லீம்கள் வாழுகின்ற எல்லா வீடு வீடாக சென்று அவர்களுடைய காலிலே மன்றாடி மன்னிப்பு கேட்டால் கூட மன்னிக்க முடியாத ஒரு செயற்பாடாகத்தான் இன்று முஸ்லீம் சமூகம் இந்த விடயத்தை பார்க்கின்றது என்பதை நீங்கள் தெளிவாக விளங்கிக் கொள்ள வேண்டும். ஆகையால் அரசாங்கம் தேர்தல் நெருங்கும் பொழுது பொய்யான நடவடிக்கைகளையும் பொய்யான செயற்பாடுகளையும் இவர்கள் இவ்வாறாக அரங்கேற்றிக் கொண்டிருக்கின்றார்கள். குறிப்பாக சிங்கள மக்களுடைய பேராபிமானத்தினுடைய, அதாவது அவர்களுடைய முழுமையான விருப்பத்தின் மூலமாக ஆட்சி அமைத்த ஜனாதிபதி அவர்கள் ஆணவத்தின் மூலமாக இந்த முடிவை எடுத்தார்கள். அந்த முடிவை பிறகு சிங்கள மக்கள் கூட எதிர்த்தார்கள். அந்த எதிர்ப்பின் மூலமாகத்தான் இந்த நாடு பங்க்ரோத்து அடைந்தது என்பதை கூட அவர்கள் விளங்கியதற்கு பின்னர் தான் இன்று இவ்வாறான ஒரு நிலைப்பாட்டிலே அவர்கள் கொண்டு வருகின்றார்கள். ஆகையால் மீண்டும் இவ்வாறான ஒரு நிலைப்பாட்டை கொண்டு வந்து மக்களை ஏமாற்றுகின்ற விடயத்தை தயவு செய்து நிறுத்த வேண்டும் என்பதை கேட்டுக்கொள்வதோடு இந்த அமைச்சரவை பத்திரத்தை ஏற்றுக்கொள்ள முடியாது என்பதை நாங்கள் தெளிவாக சொல்ல வேண்டும். அப்பாற்பட்ட விடயம் அமைச்சரவையாக இருந்தாலும் இதிலே பாதிக்கப்பட்ட முஸ்லீம் குடும்பங்கள் காணப்படுகின்றன. அந்த குடும்பங்களுக்கான நஷ்ட ஈடுகளை வழங்குவதற்கான நடவடிக்கைகளை மேற்கொள்ள வேண்டும் என்பதை இந்த இடத்திலே கேட்கின்றேன். வெறுமேனும் நஷ்ட ஈடுகளின் மூலமாகவும் மன்னிப்புகள் கோரினாலும் ஏற்பட்ட அந்த மன உளைச்சல் நீங்கிவிடுமா என்ற கேள்வி எழும்புகிறது. ஆகையால் அப்படி இருந்தாலும் உயர்ந்த நஷ்ட ஈடுகளை அந்தந்த குடும்பங்களுக்கு வழங்க வேண்டும் என்பதுதான் எங்களுடைய வேண்டுகோளாக காணப்படும். சபைக்கு தலைமை தாங்க உறுப்பினர் அவர்களே, எங்களுடைய ஜனாதிபதி அவர்கள் இந்த இடத்திலே வந்து இது சம்பந்தமாக பேசுகின்ற பொழுது அரசிலே இருக்கின்ற அந்த பதவிகள் வகித்தவர்களை தக்க வைத்துக் கொள்ள வேண்டும், அந்த ஜனாதிபதி தேர்தல் ஒன்று வருவதன் மூலமாக அவர்களையும் எங்களுடைய கட்சியில இணைத்துக் கொள்ள வேண்டும் என்ற அடிப்படையில் தான் இன்று இவ்வாறான செயற்பாடுகளை மேற்கொள்கின்றார்கள். குறிப்பாக இன்று மொட்டு கட்சியிலே இருக்கின்ற உறுப்பினர்கள் ஜனாதிபதி அவர்களுக்கு ஆதரவு வழங்குகின்றார்கள் என்ற அடிப்படையிலே இன்று அவர்களை பாதுகாக்க வேண்டும் என்பதற்காக இன்று இவ்வாறான ஒரு நாடகம் அரங்கேற்றப்பட்டுக் கொண்டிருக்கின்றது. ஆகையால் மீண்டும் இந்த ராஜபக்ஷ அவர்களை பாதுகாக்குகின்ற செயற்பாடுகளைத்தான் ஜனாதிபதி அவர்கள் செய்கின்றார் என்பதை நாங்கள் விளங்கிக் கொள்ள வேண்டும். ஆகையால் நாளை மீண்டும் இவர்கள் ஜனாதிபதியானால் இதிலே இருக்கின்றவர்களைத்தான் பாதுகாக்கப் போகின்றார்கள். இவர்கள் தேர்தல் காலங்களிலே நடிகர்களாக இருந்தாலும் மீண்டும் அதிகாரத்துக்கு வந்ததற்கு பின்னர் மீண்டும் இனவாதத்தை தூண்டுகின்ற இனவாத பிரச்சனைகளை ஏற்படுத்துகின்ற விடயங்களைத்தான் அவர்கள் முன்வைக்கப் போகின்றார்கள், அதைத்தான் அவர்கள் முன்னெடுத்து நடாத்தப் போகின்றார்கள் என்பதை நாங்கள் தெளிவாக விளங்கிக் கொள்ள வேண்டும். இன்று தேர்தல் நடைபெறுமா நடைபெறாதா என்ற விடயங்கள் இன்று பரவலாக பேசப்பட்டுக் கொண்டிருக்கின்றன. இன்று ஜனாதிபதி அவர்கள் சொல்லுகின்றார்கள், நாங்கள் உரிய நேரத்திலே நாங்கள் ஜனாதிபதி தேர்தலை நடத்துவதற்கு நாங்கள் தயாராக இருக்கின்றோம் என்று சொன்னாலும் இன்னும் அரசிலே இருக்கின்ற சிலர் இந்த தேர்தலை ஒத்திவைப்பதற்கான நடவடிக்கைகளை இன்னும் மேற்கொண்டுதான் இருக்கின்றார்கள். நாங்கள் கேட்கின்றோம், இன்று ஜனாதிபதி அவர்கள் சொல்லுகின்றார்கள், இன்று பல பிரச்சனைகளை நாங்கள் தீர்த்து விட்டோம், நாடு மீண்டும் ஒரு நல்ல நிலையை அடைந்திருக்கின்றது, எங்களால் தான் இந்த நிலையை அடைந்திருக்கின்றது என்பதை இன்று எல்லோரும் சொல்லுகின்ற ஒரு நிலைப்பாட்டிலே ஏன் ஒரு தேர்தலுக்கு அஞ்சுகின்றீர்கள் என்பதை நாங்கள் கேட்க விரும்புகின்றோம். நீங்கள் நாட்டை நேசிக்கின்றவர்களாக இருந்தால், மக்களை நேசிக்கின்றவர்களாக இருந்தால், நாட்டை பாதுகாத்தவர்களாக இருந்தால், மக்களை பாதுகாக்கின்றவர்களாக இருந்தால், ஏன் மக்களுடைய ஒரு ஆணையை பெறுவதற்காக நீங்கள் அஞ்சுகின்றீர்கள் என்ற விடயத்தை தான் நாங்கள் கேட்க விரும்புகின்றோம். ஆகையால் கௌரவ சபைக்கு தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, இன்று இந்த ஜனாசா எரிப்பு சம்பந்தமாக கொண்டுவரப்பட்டிருக்கின்ற இந்த அமைச்சரவையினுடைய இந்த செயற்பாடு உண்மையிலே வெறும் நாடகமாக அல்லது மீண்டும் மக்களை ஏமாற்றுகின்ற ஒரு செயற்பாடாக இருக்கின்றது என்பதை நாங்கள் விளங்கிக் கொள்ள வேண்டும். ஏனென்றால் இன்று இங்கு சொல்லப்படுகின்ற எந்த ஆளும் தரப்பிலே இருக்கின்ற அமைச்சர்கள் அல்லது உறுப்பினர்கள் எவர் இதற்கு எதிராக குரல் கொடுத்தார்கள் என்பதை கேட்க வேண்டும். ஏன் இங்கிருக்கின்ற முஸ்லிம் பாராளுமன்ற உறுப்பினர்கள் கூட பலர் அந்த ஜனாசா எரிப்பு சம்பந்தமான நேரங்களிலே யார் இந்த பாராளுமன்றத்திலே பேசியிருக்கின்றார்கள், அதற்கு எதிராக யார் குரல் கொடுத்திருக்கின்றார்கள், அதனுடைய எதிர்ப்பை யார் தெரிவித்திருக்கின்றார்கள், இவர்கள் வீதியிலே இறங்கி எரிக்க வேண்டாம் என்ற போராட்டங்களை நடத்தியிருக்கின்றார்களா, இவர்கள் மீண்டும் ராஜபக்ஷ அவர்கள் அதாவது கோட்டாபே ராஜபக்ஷ அவர்களுக்கு அதிகாரத்தை வழங்க வேண்டும் என்பதற்காக இன்று அதிகாரத்தை பாராளுமன்றத்திலே மூன்றிலே இரண்டு பெரும்பான்மையை வழங்கியவர்கள் தான் இன்று இவ்வாறான ஒரு நாடகத்தை அரங்கேற்றி மீண்டும் மக்கள் மத்தியிலே சென்று வாக்குகளை பெற வேண்டும் என்பதற்காக இவ்வாறான ஒரு மிக மோசகரமான ஒரு வேலையை செய்து கொண்டிருக்கின்றார்கள். ஆகையால் நான் ஆரம்பத்தில் சொன்னது போன்று இன்று எங்களுடைய முஸ்லிம் சமூகம் விழித்துக் கொண்டிருக்கின்றது, எங்களுடைய முஸ்லிம் சமூகம் தெளிவாக இருக்கின்றது. யார் எந்தெந்த நேரங்களிலே எங்களுடைய முஸ்லிம் தலைமைத்துவங்கள் முஸ்லிம் உறுப்பினர்கள் எவ்வாறு நடந்து கொண்டார்கள் என்பதிலே மிக தெளிவாக இருக்கின்றார்கள். ஆகையால் அதற்கான ஒரு தண்டனை அதற்கான ஒரு செயற்பாட்டை வருகின்ற தேர்தல்களிலே எங்களுடைய முஸ்லிம் சமூகம் நிச்சயமாக காட்டும் என்பதிலே எந்த ஒரு ஐயப்பாடும் கிடையாது. ஆகையால் தேர்தல் வரும் காலங்களிலே இவ்வாறான செயற்பாடுகளை கொண்டு வருவதை உடன் நிறுத்த வேண்டும் என்பதையும் நாங்கள் கோரிக்கொள்வதோடு உண்மையிலே இந்த ஜனாசா எரிப்பு சம்பந்தமாக பல குடும்பங்கள் இன்னும் கஷ்டத்திலே இருக்கின்றார்கள். குறிப்பாக இந்த இது சம்பந்தமான பிரச்சனைகளை எதிர்நோக்கிய பலர் இதிலே உள்வாங்கப்பட்டிருக்கின்றார்கள். ஆகையால் அவர்களுக்கான அந்த நிவாரணங்கள் அவர்களுக்கான வழங்கப்படுகின்ற அந்த ஊதியங்கள் அல்லது நஷ்டஈடுகளை தயவு செய்து ஒரு சரியான முறையிலே வழங்க வேண்டும் என்பதைத்தான் இந்த இடத்திலே நாங்கள் வலியுறுத்தி கொண்டிருக்கின்றோம். ஆகையால் நேரத்தையும் கருத்தில் கொண்டு இந்த விடயத்திலே கவனம் செலுத்தி சரியான தீர்வை பெற வேண்டும் என்பதுதான் என்னுடைய ஒரு எதிர்பார்ப்பாக இருக்கின்றது. அதே போன்றுதான் சபைக்கு தலைமை தாங்குகின்ற உறுப்பினர் அவர்களே, எங்களுடைய திருகோணமலை மாவட்டத்திலே இந்த முத்துநகர் பிரதேசம் உண்மையிலே பல காலமாக இந்த பிரதேசத்திலே மக்கள் வாழ்ந்து கொண்டிருக்கின்றார்கள். இன்று அந்த மக்களுக்கு ஒரு அச்சம் ஏற்பட்டிருக்கின்றது, அந்த பிரதேசத்தில் இருந்து அந்த மக்களை அகற்ற வேண்டும், அந்த மக்களுக்கான அந்த இடத்தை ஆக்கிரமிப்பதற்கான ஒரு நிலைப்பாட்டை இன்று வராய முன்னெடுப்பதாக சொல்லி இன்று அவர்களுக்கான அந்த கால அவகாசங்கள் வழங்கப்பட்டிருக்கின்றன. ஆகையால் இந்த விடயத்திலும் அவர்கள் வாழ்ந்த அந்த காணிகள் அவர்கள் பயிற்சி அந்த காணிகள் அவற்றை அவர்களுக்கு மீள வழங்குகின்ற செயற்பாடுகளையும் இந்த உரிய சபையிலே நான் முன்னெடுக்கின்றேன். குறித்த அமைச்சர் அவர்கள் இது சம்பந்தமான நடவடிக்கைகளை முன்னெடுக்க வேண்டும் என்பதை கூறி நிறைவு
செய்கின்றேன்.
அந்த தினேதி சபாவ கல்தபன அவஸ்தாவே மிம யோஜனாவ இதாமத் வெதகத்து மே யோஜனாவ இதிரிபாத் கிரீம் பிலிபந்தவ மா பிரதமேன்ம இதிரிபாத் கரப்பு மந்திரி துமா நீதிஜ மதுர பிதானகி துமாட்ட அப்படி இசுதிவந்த வேணவா ஏ வகேம மே සභාව කල් තබන අවස්ථාව වේ විවාදයේ සඳහා සම්බන්ධ වුණු සියලුම දෙනාගේ ඒ අදහස් උදහස් යෝජනා ඒ සියල්ලක් පිළිබඳව ස්තුතිවන්ත වෙනවා ප්‍රථමයෙන්ම අද දිනේදී ඉතාමත් වැදගත් කාරණාවක් පිළිබඳ තමයි ප්‍රථම වතාවට අපි විවාදයක් හැටියට මේ පාර්ලිමේන්තුවේදී කෘතීම බුද්ධිය පිළිබඳ එහෙම නැත්නම් AI තාක්ෂණය පිළිබඳව මේ විවාදයට අරගෙන තියෙන්නේ. ඉතින් මේකේ විශේෂයෙන්ම මේක ඉතාමත් වඩාත් ඵලදායී ලෙස කොයි ආකාරයෙන්ද අපේ රටේ මේක ක්‍රියාත්මක කළ යුත්තේ කියන එක පිළිබඳව සියලු දෙනාම අද කතා කරා. ඒක නිසා මම මේකේ තියෙන හිතකර සහ අහිතකර කාරණා පිළිබඳව කතා කරන්න යන්නේ නැහැ. ඒ සියලු දෙනා බහුතරයක් සඳහන් කරපු ආකාරයට ඒ සියල්ලක් පිළිගන්නවා. විශේෂයෙන්ම අද වෙනකොට අපේ රටේ තියෙන සූදානම පිළිබඳව මම හිතන්නේ මේ මන්ත්‍රීවරු පමණක් නෙමෙයි මේ රටේම ඊතරම් ලොකු දැනුමක් නැහැ මේ අපේ කෘතිම බුද්ධිය සඳහා අපි කොයි ආකාරයෙන්ද සූදානම් වෙලා තියෙන්නේ කියන එක. ඉතින් අපි අත වශයෙන්ම මේ පිළිබඳව පසුගිය වර්ෂයේ ඉඳලා විශාල වැඩ කොටසක් ක්‍රියාත්මක කරලා තියෙනවා. ඉතින් අපි එක දෙයක් ඉලක්ක මූලික කරගෙන විශේෂයෙන් අපි නීති සහ රෙගුලාසි හදනවා වගේම ගෙනෙනවා වගේම ඒක සමබර විය යුතුයි. තාක්ෂණයට අගතියක් නොවන ආකාරයේ තමයි අපි මේ නීති රෙගුලාසි ගෙන යුත්තේ. ඒක තමයි ප්‍රධානම කාරණාව. ඒක පෙරදරි කරගෙන විශේෂයෙන්ම මේ පිළිබඳව ඉස්සරහා අනාගතය පිළිබඳව තාක්ෂණ අනාගත තාක්ෂණය පිළිබඳව ලොකු මහා දැනුමක් ඇති ජනාධිපතිතුමන්ගේ උපදෙස් මත එතුමාගේ නායකත්වයෙන් පසුගිය වර්ෂයේදී අපි ආරම්භ කරා ජාතික කෘතීම බුද්ධි කමිටුවක් හැටියට එතුමා නම් කරා. ඒක තාක්ෂණය රටේ ක්‍රියාත්මක විය යුත්තේ කොයි ආකාරයෙන්ද කියන එක පිළිබඳව අපි ජාතික මේ පිළිබඳව කෘතීම බුද්ධිය පිළිබඳව උපාය මාර්ගය ගොඩනැගීම සඳහා තමයි මේ කමිටුව නම් කරලා තිබ්බේ. ඒක ආචාර්ය රොමේෂ් රණවණ මැතිතුමාගේ ප්‍රධානත්වයෙන් තමයි පසුගිය වර්ෂයේ ආරම්භ කරේ. ඉතින් ඒක අද වෙනකොට ඒ සියල්ලක් විව්‍යුහ ගොඩනගලා ඊළඟට දැනට මූලික කටයුතු අවසන් කරලා ජාතික උපාය මාර්ගය ඒ ජනාධිපතිතුමන්ට පිළිගැන්වීම සඳහා දැන් කටයුතු සූදානම් කරලා තියෙනවා. ඉතින් මේකේ පළවෙනි අදියර හැටියට මේ වර්ෂය තුලදී අපි බලාපොරොත්තු වෙන්නේ මේ කෘතීම බුද්ධි මධ්‍යස්ථානයක් හැටියට මේ ප්‍රධාන මධ්‍යස්ථානයක් ඇතිකරන ඒ සඳහා අපේ 2024 අයවැය තුලින් බිලියන 1ක මුදලක් වෙන් වෙලා තියෙනවා. ඉතින් මේකෙන් අපි මේ මධ්‍යස්ථානය ආරම්භ කරනවා වගේම ප්‍රධාන මධ්‍යස්ථානය ආරම්භ කරනවා වගේම දිවයිනේ සෑම පළාතකම ඒ වගේ කෘතිම බුද්ධ මධ්‍යස්ථාන පිහිටවන්න බලාපොරොත්තු වෙනවා. ප්‍රථමයෙන්ම අපි පළාත් තුනක් උතුර වගේ ඒ වගේම මධ්‍යම සහ තවත් පළාතක් තෝරගෙන මේ මධ්‍යස්ථාන පිහිටවන්නත් බලාපොරොත්තු වෙනවා. ඉතින් මේකේ ප්‍රධානම කාර්යය වෙලා තිබුණේ අපේ රටේ කොයි ආකාරයෙන්ද ඉතාමත් ඵලදායීතාවයකින් ඇතුව අපේ රටේ මේ කෘතිම බුද්ධිය කොයි ආකාරයෙන් අපි භාවිතා කළ යුත්තේ කියන තැනට එන එක වගේම අද අපි කතා කරපු බොහෝ දෙනෙක් කතා කරපු එක තමයි මේ සඳහා අවශ්‍ය කරන නීති ප්‍රතිපත්ති සහ රෙගුලාසි ගොඩනැගීම ඉතාමත් වැදගත් කාරණාවක්. ඉතින් ඒ වෙනුවෙන් තමයි බොහෝ දෙනෙක් කතා කරේ. ඒක එක අංශයක් පමණයි. ඒක ඉතාමත් වැදගත්ම වන අංශයක්. ඊට අමතරව මේක රාජ්‍ය සේවයේදී කොයි ආකාරයෙන්ද භාවිතා කළ යුත්තේ, පාසල් දරුවන්ට කොයි ආකාරයෙන්ද ඒ දැනුම ලබා දිය යුත්තේ, ඒ වගේම අපි සෑම සාමාන්‍ය ජනතාව සෑම කෙනෙක්ටම මෙය කොයි ආකාරයෙන් ඉදිරියේදී බලපෑම් ඇති වෙනවද සහ ඒක භාවිතා කරන්නේ කොයි ආකාරයෙන්ද කියන එක පිළිබඳව මනා විශ්ලේෂණයක් කළා තමයි මේ තුමන්ලා ඒ කමිටුව ඒ නිර්දේශ ඉදිරිපත් කළා තියෙන්නේ. ඉතින් මේක එක පැත්තකින් අපි සාක්ෂරතාවය ගොඩනැගීමත් එක පැත්තකින් අපේ ප්‍රතිපත්ති සහ නීතිමය රෙගුලාසි ගොඩනැගීම වගේම ඉතාමත් වැදගත් වෙනවා. ඒ සාක්ෂරතාවය තුලින් අපි ජනතාව දැනුවත් කිරීම තුලින් දරුවන් දැනුවත් කිරීම තුලින් අපිට හැකියාව ලැබෙනවා මේකේ තියෙන ඒ අභියෝගවලට කොයි ආකාරයෙන්ද අපි මුහුණ දෙන්නේ කියන එක. ඉතින් ඒක නිසා ඒ වැඩපිළිවෙල දැනටමත් ආරම්භ කරලා තියෙනවා, වැඩමුළු පවත්වලා තියෙනවා. ඒ වගේම පසුගිය කාලෙදී අපි ආරම්භ කරා පාසල් 100ක් සඳහා කෘතිම බුද්ධි සමාජ දරුවන්ට කෘතිම බුද්ධි සමාජ ආරම්භ කරා පාසල් 100ක් සඳහා. ඒගොල්ලන්ට තියෙනවා සෑම සතියකම එක වැඩසටහනක් තියෙනවා කෘතිම බුද්ධිය පිළිබඳව එක වැඩසටහනක් තියෙනවා. ඉතින් ඒ වැඩසටහන ක්‍රියාත්මක කරලා ඒගොල්ලන්ට ඒ දැනුම පළවෙනියටම මූලිකම දැනුම ලබා දීම ඊළඟට එයා කොයි ආකාරයෙන්ද භාවිතා කර හැක්කේ කළ යුත්තේ ඒ පිළිබඳව මේ වැඩසටහන මේ කෘතිම බුද්ධි සමාජ තුලින් පාසල්වල කෘතිම බුද්ධි සමාජ තුලින් ලබා දෙන්න කටයුතු කරනවා. ඒක දැනටමත් ආරම්භ කළා. ඒ වැඩසටහන පසුගිය මාසයේදී එළිදක් වණ්ඩ කටයුතු කරලා තියෙනවා. ඉතින් ඒ වගේම දැන් මේ ඉදිරි වැඩසටහන සඳහා අපිට සිංගප්පූරුවේ AI සිංගප්පූර් සමග ඒ කියන්නේ රාජ්‍ය ආයතනය AI පිළිබඳව නැත්තම් කෘතිම බුද්ධිය පිළිබඳව වැඩ කටයුතු කරන ඒ ආයතනයත් සමග අපි අවබෝධතා ගිවිසුමක් අත්සන් කිරීම සඳහා එතුමන්ලාගේ කැමැත්ත ප්‍රකාශ කළා. ඒ ගිවිසුම ඉතාමත් කඩිනමින් අපේ තාක්ෂණ අමාත්‍යාංශයත් ඒ වගේම AI සිංගප්පූර් ආයතනයත් අතර ගිවිසුම අත්සන් කිරීම සඳහා බලාපොරොත්තු වෙනවා. ඒ තුලින් අද ලෝකයේ කෘතිම බුද්ධි අතින් ඉදිරියෙන් ඉන්න රටක් තමයි සිංගප්පූරුව. ප්‍රතිපත්ති ගොඩනගලා ඒ වගේම ඒ ප්‍රතිපත්ති රෙගුලාසි ගොඩනගනපු රටක් හැටියට ඒගොල්ලන්ගේ සහයෝගය එක පැත්තකින් තාක්ෂණ දැනුම ලබා දෙනවා වගේම අනිත් පැත්තෙන් ඒ අවශ්‍ය කරන උපකරණ ඒ අවශ්‍ය කරන ඉන්කියුබේටර්ස් ඒ වගේම පරේෂණ සහ සංවර්ධන සඳහා අවශ්‍යතාවයන් ඒ සියල්ලක් සඳහා අපිට ඒ දැනුම ලබා දීම සඳහා එකඟතාවය පළ කරලා තියෙනවා. ඉතින් මේකෙදී අත වශයෙන්ම මේ නීතිය ගෙනේම අපි මං ඉස්සල්ලත් සඳහන් කරපු ආකාරයට නීති සහ රෙගුලාසි ගෙනේම වගේම අපි තාක්ෂණය ආරක්ෂා කරලා ඉදිරියට යන එකත් වැදගත් වෙනවා. දැන් අපි බැලුවොත් එහෙම ඉතිහාසයේ දියා අපේ කර්මාන්ත විප්ලව ලෝකයේ තියෙන කර්මාන්ත විප්ලව අපිට හැම එකක්ම අතපසු වෙලා තියෙනවා. හැම එකක්ම කර්මාන්ත විප්ලවය 1 2 3 වෙන්න පුළුවන් 4 වෙනි එක අපි අතපසු කරලා තියෙනවා. නමුත් මේ අවස්ථාවේදී අපි මේක හොඳ හෝ නරක හෝ අපි මේ සඳහා සූදානම් විය යුතුයි. ඒ සඳහා වැඩසටහන් ක්‍රියාත්මක කළ යුතුයි. ඒ සඳහා අවශ්‍ය කරන සූදානම තිබිය යුතුයි කියන එක අපි මේ අවස්ථාවේ සඳහන් කරනවා. ඒක තමයි විශේෂයෙන්ම ජනාධිපතිතුමන් මේ පිළිබඳව පසුගිය වර්ෂයේම ආරම්භ කරේ. දැන් බොහෝ රටවල්වල තවමත් කෘතිම බුද්ධිය ගැන කතා කරත් සංවර්ධිත රටවල් පවා ඒ කෘතිම බුද්ධියේ තියෙන අභියෝගවලට මුහුණ දෙමින් ඉන්නවා. නමුත් හරි වැඩපිළිවෙලක් මේ ආකාරයෙන් ක්‍රියාත්මක කරන්න වෙලා නැහැ. ඉතින් ඒ සඳහා අපි වැඩපිළිවෙල ආරම්භ කරලා තියෙනවා කියන එක මා ප්‍රථමයෙන්ම සඳහන් කරන්න කැමතියි. ඉතින් දැනට ක්‍රියාත්මක වන අපේ දත්ත ආරක්ෂණ අධිකාරිය තියෙනවා. දත්ත ආරක්ෂණ අධිකාරිය පසුගිය වර්ෂයේ පිහිටුවා. ඒකේ දැන් ඒකේ වැඩසටහන් ටික ආරම්භ කරලා තියෙනවා. ඒ අවශ්‍ය කරන දැනුමලත් අවශ්‍ය කරන ඒ වෘත්තිකයන් බඳවා ගැනීමේ වැඩපිළිවෙල ආරම්භ කරන්න බලාපොරොත්තු වෙමින් ඉන්නවා. ඉතින් අපි ගත්තාම අපිට තියෙන ලොකුම අභියෝගය තමයි මේ ක්ෂේත්‍රයේ ඉන්න වෘත්තිකයන් විශේෂඥයන්ව අපේ මේ වර්තමානයේ ඒ තියෙන පඩිවල ඒ සමග අපිත් එක්ක ඒකම නැත්තම් ඒ ආයතනයකට බැඳෙන්නේ නැහැ. ඒ සඳහා අවශ්‍ය කරන අනුමැතිය කැබිනට් අනුමැතිය ලබා ගැනීමට බලාපොරොත්තුෙන් සිටිනවා. ඒකෙන් පස්සේ අපිට මෙය ආරම්භ කළා. දත්ත ආරක්ෂණ අධිකාරිය ආරම්භ කළා. දැනටමත් දත්ත ආරක්ෂණ අධිකාරියේ ඒ අධ්‍යක්ෂ මණ්ඩලය පිහිටවල තියෙනවා. ඒකෙන් අපි බලාපොරොත්තු වෙනවා මේ වර්ෂය අවසාන වෙද්දී ඒ සියලු දෙනාම සම්බන්ධ කරගෙන ඒකේ ක්‍රියාකාරීත්වය ආරම්භ කරන්න. ඉතින් මොකද්ද මේ දත්ත ආරක්ෂණ අධිකාරියෙන් අපිට වැදගත් වෙන්නේ? දැන් අපි කෘතිම බුද්ධිය ගැන කතා කරද්දී එක පැත්තකින් දත්ත ආරක්ෂණය අත්‍යවශ්‍ය කාරණාවක්. ඒ තුලින් තමයි රෙගුලාසි නීතිය ගොඩනගන්න හැකියාව තියෙන්නේ. ඊළඟට සයිබර් ආරක්ෂණ පනත තුලින් තමයි නීති සහ රෙගුලාසි ගොඩනගා ගන්න හැකියාවක් තියෙන්නේ. දැන් දත්ත ආරක්ෂණ අධිකාරිය තුලින් අපි බලාපොරොත්තු වෙන්නේ අපේ රටේ ඉන්න සෑම සමස්ත ජනතාවගේම දත්ත ආරක්ෂා කිරීම. ඒ සඳහා අපි පාර්ලිමේන්තුවේ ඉදිරිපත් කරලා ඒ අපි පනත අනුමත කරගෙන අධිකාරිය පිහිටෙව්වේ මේ රටේ තියෙන සියලුම ජනතාවගේ දත්ත ටික ආරක්ෂා කිරීම සඳහා. මේක වෙන්න පුළුවන් අනිත් පැත්තෙන් දැන් උදාහරණයක් හැටියට ගත්තහම භාණ්ඩ වෙළඳාමේදී අපි දන්නවා සමහරක් වෙලාවට භාණ්ඩ වෙළඳාමේදී තමන්ගේ එක එක ඒ පාරිභෝගිකයාගේ දත්ත ටික කඩවල් වලින් පවා ලබා ගන්නවා. අද ලෝකයේ ඉදිරියෙන්ම ඉන්නේ දැන් තෙල් වගේ හා සමාන මේ වටිනාකමක් තියෙනවා ලෝකයේ තියෙන දත්තවලට ජනතාවගේ තියෙන දත්තවලට. ඉතින් ඒක නිසා ඒ දත්තවල ආරක්ෂා කිරීම ඉතාමත් වැදගත්. ඒ සඳහා තමයි දක්ෂ ආරක්ෂණ අධිකාරිය පිහිටවලා තියෙන්නේ DPA එක. ඉතින් ඒ වගේම අපි වැළුවොත් එහෙම දැන් සමහරක් රටවල් වල ආරම්භ කරලා තියෙනවා no call list කියලා. ඒ කියන්නේ ඒකෙදි අපි ඒකත් අපි දත්ත ආරක්ෂණ අධිකාරිය තුලින් අපි ආරම්භ වුණායින් පස්සේ ක්‍රියාත්මක වුණායින් පස්සේ අපි බලාපොරොත්තු වෙනවා ඒක හඳුන්වා දෙන්න රටට. ඒක හඳුන්වා දීම තුලින් දැන් අපිට ඉතාමත් ගැටලුවක් වෙලා තියෙන කාරණාව තමයි දුරකථනයෙන් එනවා දුරකථන ඇමතුම් සමහරක් ඒවා වෙළඳාම් වලට ඊළඟට SMS පණිවිඩ එනවා. ඉතින් මේකේ මේ no call ලයිස්තුවේ register වුණායින් පස්සේ ඒකෙදී අපිට අනිවාර්යයෙන්ම ඒ තමන්ගේ දුරකථනයට එවැනි ඇමතුම් ලැබෙන්නේ නැති වෙන ආකාරයට ආරක්ෂා කරන්න හැකියාවක් තිබුණා. හැකියාවක් තියෙනවා. ඒක ලියාපදිංචි වුනේ නැත්නම් ඒක වෙනම කාරණාවක්. තමන් කැමති නැත්නම් ඒක ලියාපදිංචි වෙන්න ඒක වෙනම ගැටලුවක්. නමුත් ලියාපදිංචි වුණු සෑම කෙනෙක්ගේම තත්ත්ව ටික ආරක්ෂා කරන්න තමන්ට ඒ වගේ අනවශ්‍ය දුරකථන ඇමතුම් එහෙම නැත්නම් වෙළඳාම් කරන දුරකථන සහ SMS පණිවිඩ නතර කිරීම සඳහා ඒකෙන් අපිට හැකියාව තියෙනවා. ඉතින් පුද්ගල විශේෂයෙන්ම පුද්ගල දත්ත උල්ලංඝනය කරන අවස්ථාවන් වලදී ඒ සඳහා නීතිමය පියවර ගැනීම සඳහා දැනටමත් දත්ත ආරක්ෂණ අධිකාරියේ නීතිමය අවස්ථාව පසුබිම තියෙනවා. ඒ අවශ්‍ය කරන රෙගුලාසි ගොඩනැගීම තමයි දැන් මේ අවස්ථාවේදී ක්‍රියාත්මක කරන්න අවශ්‍ය වෙලා තියෙන්නේ. ඒ වගේම දැන් අපි දැන් බොහෝ දෙනෙක් කතා කරනවා රටේ සංස්කෘතිය ආගම ට ලොකු ගැටලුවක් අභියෝගයක් ඉදිරියේදී දැනටමත් මුහුණ දෙන්න පුළුවන් වෙයි මුහුණ දෙනවා කියන එක. ඉතින් අපිට අනිත් පැත්තෙන් අපිට සංස්කෘතික අමාත්‍යාංශයෙන් ආගම සංස්කෘතික හා ආගම අමාත්‍යාංශය මගින් අපිට හැකියාවන ක්‍රියාත්මක කරන්න පුළුවන් මේ තමන් යම්කිසි වචන පේලියක් එහෙම නැත්නම් ධම්මපදයේ තියෙනවා නම් ඒ ධම්මපදයේ විකෘති කරන්න නොහැකි වන ආකාරයට ඒක අපි AI තාක්ෂණය මගින්ම ක්‍රියාත්මක කරන්න පුළුවන්. යම් කෙනෙක් තමන්ගේ සමාජ මාධ්‍යයේ ඒ ආකාරයෙන් විකෘති කරලා ඕනෑම ආගමක බෞද්ධ ආගම වේවා වෙනත් ආගම් වේවා ඒක ආගම් විකෘති කරන අවස්ථාවක AI භාවිතයෙන්ම අපිට හැකියාව තියෙනවා ඒක හඳුනා ගන්න සහ ඒ හඳුනාගත් පිරිසට නීතිමය ක්‍රියාත්මක කිරීම නීතිමය ක්‍රියාමාර්ග ගැනීමට ඒක හැකියාව තියෙනවා. ඉතින් මේක තමයි එක පැත්තකින් අපි ඒ AI තාක්ෂණය හරියාකාරයෙන් භාවිතා කරොත් ඒක තුලින් උත් අපේ ජනතාව රටේ ආරක්ෂා කරන්න හැකියාව තියෙනවා. අනිත් පැත්තෙන් අපි ඒක හරියාකාරයෙන් නිරීක්ෂණය කරන්න අපි වැඩපිළිවෙලක් සකස් කරලා තිබ්බොත් ඒක තුලින් උත් අපිට හැකියාව ලැබෙනවා. ඒ වගේම සයිබර් ආරක්ෂණ අධිකාරිය පිහිටවන්න අපි බලාපොරොත්තු වෙනවා. සයිබර් ආරක්ෂණ අධිකාරිය සයිබර් ආරක්ෂණ පනත පාර්ලිමේන්තුවට ඉතාමත් කඩිනමින් ගේන්න බලාපොරොත්තු වෙනවා. ඒ පනත අපිට ගේන්න හැකියාව ලැබුණොත් සයිබර් ආරක්ෂණ අධිකාරිය පිහිටවලා ඒ තුලින් අපිට විශාල වැඩ කොටසක් ක්‍රියාත්මක කරන්න පුළුවන්. දැන් තියෙන ප්‍රධානම සාධක තුන තමයි දැන් ඒක කියන්නේ ඩීප් ෆේක් එහෙම නැත්නම් ගැඹුරු ඒ වචනය තුලින් බලාපොරොත්තු වෙන්නේ දැන් අපි කිව්වොත් එහෙම ආගමික නායකයන්ගේ ආගමික නායකයන්ගේ ඒ සමාන පුද්ගලයෙක්ගේ මේ ඒක කෘතියක් ප්‍රතිනිර්මාණය කරන්න පුළුවන්. ඒක ප්‍රතිනිර්මාණය කළා ඒ ආගමික නායකයෙක් වෙන්න පුළුවන් මොන ආගමක හරි ඒ නායකෙමේ නායකයෙක් වගේ දේශනා කරන විදිහට උපදේ අනුශාසනා කරන විදිහට බණ දේශනා කරන විදිහට ඒක වෙනත් තමන්ට කැමති ආකාරයෙන් ගැලපෙන ආකාරයෙන් වචන භාවිතා කරන්න හැකියාව තියෙනවා. ඉතින් ඒක තමයි ඩීප් ෆේක් එක සඳහා අපිට නීතිමය ක්‍රියාමාර්ග ගන්න පුළුවන් වෙන්නේ සයිබර් ආරක්ෂණ පනත තුලින් සයිබර් ආරක්ෂණ අධිකාරිය පිහිටවීම තුලින්. ඒ පමණක් නෙමෙයි අද කවුරුත් කතා කරපු නැති ප්‍රධානම ගැටලුව දැන් ඉදිරියේදී මැතිවරණයක් එනවා. ඒක ජනාධිපතිවරණයක් වෙන්න පුළුවන්. ඉතින් ඒ ජනාධිපතිවරණය වේවා මහ මැතිවරණයක් වේවා මේකෙදිත් ඒ හා සමානවම සාමාන්‍ය පුද්ගලයෙක්ගේ ඒක නිර්මාණය කරන්න පුළුවන්. දැන් මේ කොයි ආකාරයෙන්ද දැන් උදාහරණයක් හැටියට ජනාධිපතිතුමා ප්‍රකාශයක් කරන හැටියට නිර්මාණය කරන්න හැකියාව තියෙනවා. ප්‍රතිනිර්මාණය කිරීම තුලින් දේශපාලන වශයෙන්ුත් ලොකු අභියෝගයක් ඉදිරි මැතිවරණයේදී අපි මුහුණ දෙන්න සිදු වෙනවා. ඉතින් ඒ සඳහා අපි සූදානම් වීම ඉතාමත් වැදගත් වෙනවා. ඉතින් සමහරක් තමන්ගේ Facebook ජනාධිපතිවරුන්ට තමන්ට කියන්න පුළුවන් මම දැන් ජනාධිපති වෙලා ඉවරයි කියලා. ඉතින් ඒ වගේ නොයෙකුත් ආකාරයේ බොරු දේවල් ප්‍රචාරය කිරීම මේ තුලින් කරන්න පුළුවන්. ඉතින් මේ ඉදිරි මැතිවරණයකට දී ලොකු අභියෝගයක් එනවා කියන එකත් මේ අවස්ථාවේ සඳහන් කරන්න ඕනේ. ඒ වගේම තමයි පුද්ගලයන්ව මේ કૃතිම වෙනස් කරලා ප්‍රතිනිර්මාණය කරලා දැන් බොහෝ දෙනෙක් දන්නවා අපි දන්නවා අසභ්‍ය වීඩියෝ වලට තමන්ගේ මේ සහකාරය හරි තරහ වුණාම අසබ්බ වීඩියෝ වලට හදන්න පුළුවන් ඒ මූණ දාලා ඒ ආකාරයෙන්ම ඒක විකෘති කිරීමට හැකියාව තියෙනවා. ඒක වගේම කටහඬ හදන්න හැකියාව තියෙනවා. ඉතින් මේවට අභියෝග වලට අපිට මේ සඳහා නීතිමය රාමුව ගොඩ නැගෙන්නේ සයිබර් ආරක්ෂණ අධිකාරිය පිහිටුවීම තුළින්. එහෙම නැතුව දැනට තියෙන නීති අනුව ක්‍රියාත්මක කළ හැකි. නමුත් අපිට හඳුනා ගැනීම ඒ සඳහා නිරීක්ෂණය කිරීම ඒ හඳුනා ගැනීමේ වැඩ කටයුතු වලට අපිට සයිබර් ආරක්ෂණ අධිකාරියේ පනත ඉතාමත් වැදගත් වෙනවා. ඒ වගේම මේ හැඳුනුම් හැඳුනුම්පත සොරකම් කිරීම ඒ කියන්නේ දැන් බැංකුවකට ගිහිල්ලා තමන් වගේ තමන්ගේ ගිණුමේ තියෙන මුදල් ටික ලබා ගන්න කටයුතු කරන්න පුළුවන් වෙනවා. ඉතින් මේවා වංචාවලට නතර කරන්න මම හිතන්නේ සයිබර් ආරක්ෂණ අධිකාරිය ඉතාමත් වැදගත් වෙනවා. දැනට තියෙන නීතිය දැනට ක්‍රියාත්මක කරන්න පුළුවන්, පවතින නීතිය අනුව ක්‍රියාත්මක වෙන්න පුළුවන්. ඉතින් නමුත් මේ සඳහා අපි ඉතාමත් ශක්තිමත් නීති රාමුවක් ගෙනෙන්න අවශ්‍යතාවය තියෙන්නේ. මේක අපි වැදගත්ම කාරණාව තමයි ජාතික ආරක්ෂාව සඳහා. ඉතින් මේකේ අපි අධීක්ෂණය කිරීම දැනට තියෙන නීතියට ඔය මොනෑම් ආකාරයකින් චෝදනා කරලා කවුරු හරි ඒ සඳහා ඒ චුද්ධිතාව හොයාගත්තොත් ඒක වෙනම ගැටලුවක්. නමුත් අපි අධීක්ෂණය කරන්න නිරීක්ෂණය කිරීම සඳහා විමර්ශනය කිරීම සඳහාත් මේ නීතිය අපිට ඉතාමත් වැදගත් වෙනවා. නීති රෙගුලාසි ගොඩ නැගීම. ඉතින් මේ අපි විශේෂයෙන්ම કૃතිම බුද්ධි ඒ අපේ කමිටුව මගින් නිර්දේශ ඉදිරිපත් කළා තියෙනවා. මේකේ අපි ආරම්භ කරන්න ඕනේ නීතිය ගොඩ නැගීම වගේම දෙවනි කාරණාව තමයි අපේ දැනුවත් කිරීම. ඒ දැනුවත් කිරීමේ වැඩසටහන් ක්‍රියාත්මක කරන්න දැනටමත් ආරම්භ කරලා තියෙනවා. එක පැත්තකින් අපේ රටේ ඉන්න රාජ්‍ය නිලධාරීන් සඳහා ඒ දැනුවත් කිරීමේ වැඩසටහන් ආරම්භ කරන්න බලාපොරොත්තු වෙනවා. ඒක තුළින් අපේ තියෙන දත්ත ආරක්ෂා කිරීම, ඒ අපේ තියෙන වෙබ් බඩවි ආරක්ෂා කිරීම, අපේ රාජ්‍ය වෙබ් බඩවි ආරක්ෂා කිරීම, ජාතික ආරක්ෂාව ඒට වැදගත් වෙනවා. ඒ සඳහා රාජ්‍ය සේවකයන් වෙනම පුහුණු වීම සඳහා එහෙම නැත්නම් දැනුවත් කිරීම සඳහා වැඩසටහනක් ක්‍රියාත්මක කරන්න බලාපොරොත්තු වෙනවා. ඒ වගේම තමයි දෙවනි කාරණාව අපේ දරුවන්. දැන් අපේ දරුවන්ට පාසලේදී අද අධ්‍යාපන අමාත්‍යාංශයත් සමග අපි ආරම්භ කළා තියෙනවා අධ්‍යාපනයේ ඩිජිටල් කිරීමේ වැඩසටහන යටතේ අපි કૃතිම බුද්ධිය හඳුන්වා දෙන්න දැන් මේ වර්ෂයේදී සුහුරු වැඩසටහනක් පයිලට් වැඩසටහනක් ආරම්භ කරා. 8 වසර පාසල් 20ක් තෝරගෙන විෂය නිර්දේශයේ විෂයක් හැටියට අපි ඒක ආරම්භ කළා තියෙන අධ්‍යාපන අමාත්‍යාංශය. ඉතින් ලබන වර්ෂයේ ඉඳලා 8 වසරට විෂය නිර්දේශයට ඒක එක්කහු කිරීම සඳහා වැඩසටහන් රාශියක් ක්‍රියාත්මක කරනවා. මේක එක පැත්තකින් අපි કૃතිම බුද්ධියෙන් මේක කෝඩින් කරලා මේ නිර්මාණය කිරීම පමණක් නෙමෙයි, ඊට කලින් අපි අර මූලික දැනුම ලබා දීම වැදගත් වෙනවා. සාමාන්‍ය ජනතාවට මූලික දැනුම ලබා දීම වැදගත් වෙනවා, රාජ්‍ය අංශයට මූලික දැනුම ලබා දීම වැදගත් වෙනවා. ඒ වගේම අපේ දරුවන්ට කුඩා කාලේ ඉඳලා ඒ දරුවන්ට මේක දැන් ඉදිරි අභියෝගය, මේ අභියෝගයට මුහුණ දීම සඳහා අපි පාසල් දරුවන්ගෙන් ආරම්භ කළ යුතුයි. මේක සමහරක් වෙලාවට තව අවුරුදු දෙකකින් විතර AI තාක්ෂණය නැති වෙලා වෙනත් තාක්ෂණයක් එන්න පුළුවන්. IoT ගැන කතා කරා, ඊළඟට මේ මැෂින් ලර්නින්ග් ගැන කතා කරා, දැන් AI ගැන කතා කරනවා වගේම ඉදිරියේදී තව වසර දෙකකින් වෙන්න පුළුවන්. ඉතාමත් ශීඝ්‍රයෙන් මේ තාක්ෂණ දියුණුවත් සමග ඒක වෙනස් වෙන්න පුළුවන්. නමුත් අපි මේ බලපෑම සඳහා දැන් ආරම්භ කරලා ඒ දැනුවත් කිරීම ඉතාමත් වැදගත්. ඉතින් පාසල් වල වැඩසටහන් හැටියට අපි මූලික අධ්‍යයනක් හැටියට පසුගිය වර්ෂයේ ජනාධිපතිතුමාගේ එතුමාගේ උපදෙස් අනුව එතුමා බලාපොරොත්තු වුණා මේ පාසල් වල ඉන්න අපේ ග්‍රාමීය පාසල් වල විශේෂයෙන්ම අන්තර්ජාල පහසුකම් නැති පාසල් 1000ක් තෝරගෙන ඒ සඳහා අන්තර්ජාල පහසුකම් ලබා දෙන්න අපේ අමාත්‍යාංශයේ ඒ සඳහා වැඩපිළිවෙලට විදුලි සංදේශ නියාමන කොමිෂන් සභාවෙන් සහයෝගය ලබා දීලා ඒක කරලා තියෙනවා. දෙවනි අධ්‍යයන හැටියට මේ වර්ෂයේදී අපි බලාපොරොත්තු වෙනවා තව දවස් දෙකකින් වගේ ආරම්භ කරන්න ඒ පාසල් 1000 සඳහා උසස් පෙළ IT තාක්ෂණයේ තියෙන පාසල් 1000ක් සඳහා ඒ සුහුරු පන්ති කාමර විශේෂයෙන්ම සුහුරු ඒ බෝඩ් එකක් පමණක් නෙමෙයි අවශ්‍ය කරන අනෙකුත් උපකරණ විශේෂයෙන්ම කෘතිම බුද්ධිය සඳහා අවශ්‍ය කරන ඒ උපකරණ ටික රොබොටික්ස් සඳහා භාවිතා කරන්න ගණිතය ස්ටෙම් සහ ස්ටීම් දැන් ස්ටෙම් නැමේ ස්ටීම් අධ්‍යාපනය සඳහා අවශ්‍ය කරන ඒ උපකරණ ටික අපි මේ දව දින දෙක තුනකින් ආරම්භ කරන වැඩසටහනෙන් බලාපොරොත්තු වෙනවා ඒ පාසල් 18 ඒ අධිර හැටියට ලබා දෙන්න ඒ වගේම අපේ පිරිවෙන්වල විශාල අපේ ස්වාමින් වහන්සේලා පමණක් නැමේ අපේ දරුවන්නුත් ගිහි දරුවන්නුත් ඉගෙනුම ලබනවා ඒ පිරිවෙන් 440කටත් මේ ආකාරයේ AI තාක්ෂණයට භාවිතා කරන්න හැකියාව තියෙන ස්ටීම් අධ්‍යාපනයට සහ රොබොටික් අධ්‍යාපනය ලබා දීමට හැකිවන ආකාරයෙන් ඒ අවශ්‍ය කරන උපකරණ ටික ලබා දෙන්න කටයුතු කරනවා. ඒ වගේම තමයි අපි බලාපොරොත්තු වෙනවා මේක ඇත්තටම මේ වැඩසටහන අපි ගාල්ලෙන් ආරම්භ කරේ මේ ඉතාමත් කුඩා පයිලට් ප්‍රොජෙක්ට් එකක් හැටියට සාමාන්‍ය ජනතාව සහ අපේ වෙළඳ ව්‍යාපාරිකයන් දැනුවත් කිරීම එක පැත්තකින් ඩිජිටල් කරනය වගේම AI වලින් ඇතිවන අභියෝග පිළිබඳව දැනුවත් කරන්න මේ කටයුතු කරලා දැන් ඒක ක්‍රියාත්මක වෙමින් පවතිනවා අපි බලාපොරොත්තු වෙනවා ඒකත් ග්‍රාමීය මට්ටමට ගෙනහිල්ලා නගර මට්ටමෙන් ආරම්භ කරලා ඒක ග්‍රාමීය මට්ටමේ සියලු දෙනා ජනතාව දැනුවත් කිරීම වැදගත් කාරණාවක් හැටියට අපි මේ අවස්ථාවේ දකිනවා මම හිතන්නේ අද අපි පාර්ලිමේන්තුවේ කතා කරපු මන්ත්‍රීතුමන්ලගේ ඉල්ලීම සහ එතුමන්ලගේ ඒ දැනුම වර්ධනය කිරීම සඳහා මම හිතන්නේ අපේ සාමාන්‍ය ජනතාව රාජ්‍ය සේවකයන් වගේම පාර්ලිමේන්තු මන්ත්‍රීවරුන්ටත් මේ ඉදිරි දීදී අභියෝග වලට මුහුණ දෙන්න මේ පිළිබඳව වැඩසටහනක් වැඩමුළුවක් සංවිධානය කරන්න පුළුවන් අපේ පාර්ලිමේන්තුවෙන් ඒකත් ඉතාමත් වැදගත් වෙනවා මොකද ඉදිරියේදී අපි හැම අවශ්‍යතාවයක්ම ඒක වෙන්න පුළුවන් ඒක ව්‍යාපාර කටයුතු වෙන්න පුළුවන් රාජ්‍ය සේවය වෙන්න පුළුවන් ඒ හැම කටයුත්තකටම AI භාවිතය එහෙම නැත්නම් කෘතිම බුද්ධියේ ඒ භාවිතය ඉතාමත් වැදගත් වෙනවා කියන එක සඳහන් කරනවා. ඉතින් මේකෙදී අපිට තනියම මේ අභියෝගවලට විශේෂයෙන්ම කෘතිම බුද්ධියේ තියෙන අහිතකර බලපෑම්වලදී අපිට තනියම රටක් ඇටියට මේක අභියෝගවලට මුහුණ දෙන්න බෑ. මොකද වෙනත් රටක ඉඳලා මේ ආකාරයෙන් කෘතිම බුද්ධියේ ඒ වැඩසටහන් ගොඩනගලා මේ රටේ ඒක ක්‍රියාත්මක කරන්න හැකියාව තියෙනවා. පංචාවලට වෙන්න පුළුවන් නොඑක් ආකාරයේ නොඑක් පුද්ගලයන්ට පරිගැනීම් වෙන්න පුළුවන්. ඒ වගේ ඒක නතර කිරීම සඳහා අපි ජාත්‍යන්තර සම්මුතියක් ඇති කරගෙන දැනටමත් ඒ සඳහා වැඩපිළිවෙළ ලෝක බැංකුවෙන් මේ සඳහා අවශ්‍ය කරන වැඩමුළු පවත්වනවා ඒ වගේම සම්බන්ත්‍රණ පවත්වනවා. ඒක ඉදිරියේදී තව තවත් ශක්තිමත් කරලා සෑම රටකම ඒ කෘතිම බුද්ධිය භාවිතා කරන දැන් උදාහරණයක් හැටියට අපේ දත්ත ආරක්ෂණ අධිකාරිය වෙන්න පුළුවන් සයිබර් ආරක්ෂණ අධිකාරිය වෙන්න පුළුවන් ඒ සමග ජාත්‍යන්තර සම්මුතියක් ඇති කර ගැනීම ඉතාමත් වැදගත් කියන එක මේ අවස්ථාවේදී සඳහන් කරන්න ඕනේ අපි දැන් ජන සාමාන්‍ය ඉංජිනේරුවෙක් එක දවසකින් හෝ දවස් දෙක තුනකින් හදන ඒ කෝඩින් කරලා හදන සොෆ්ට්වෙයාර් එකක් වෙන්න පුළුවන් මේක එක දවසකට කෘතිම බුද්ධිය මගින් මිලියනයක් පමණ මේ ගොඩනගන්න සංවර්ධනය කරන්න හැකියාව තියෙනවා. ඒක නිසා ඒ නීති පද්ධතිය ගොඩනැගීම ඉතාමත් වැදගත්. ඒ සඳහා පක්ෂ විපක්ෂ භේදයකින් තොරව හැම කෙනෙක්ගේම සහයෝගය ලබා දීම පිළිබඳවත් අද සතුටටපත් වෙනවා. ඒ වගේම මේ කටයුතු ඉදිරියේදී ඒ ක්‍රියාත්මක කරද්දී ඒ සඳහා සියලු දෙනාගේ සහයෝගය ලබා දෙන්න කියලා සඳහන් කරමින් විශේෂයෙන්ම මේ යෝජනාව ගෙනාපු අපේ මදුර විතාන මන්ත්‍රීතුමාටත් ඒ වගේම මේ විවාදයට සහභාගී වෙලා අදහස් හිතකර සහ හිතකර ප්‍රතිඵල පිළිබඳව හඳුන්වා දුන්න යෝජනා කරපු සෑම සියලු දෙනාටමත් අපේ ස්තුතිය මේ අවස්ථාවේ පුද කරනවා. ඒ වගේම මේ සඳහා වැඩ කටයුතු ක්‍රියාත්මක කරපු අපේ ජනාධිපතිතුමන් තමයි මේ දුරදක්නා නුවණින් මේක ආරම්භ කරේ. ඒක දැන් ක්‍රියාත්මක කරන්න ඕනේ. අපි ඒ අභියෝග වලට මුහුණ දෙන්න ඒ කටයුතු කරපු සෑම සියලු දෙනා ඒ විශේෂයෙන්ම AI එහෙම නැත්නම් කෘතිම බුද්ධි කමිටුවේ සියලු දෙනාටමත් අපේ ස්තුතිය පුද කරනවා. එනම් බොහොමත් ස්තුතියි.
බොහොම ස්තුතියි ගරුමත්තුමා. මොකද්ද පුතුමා?
ගරු මුලසනේ මන්ත්‍රීතුමනි, මම වරප්‍රසාද කමිටුවේ හිටපු නිසා මගේ කතාවට එන්න බැරි වුණා. ගරු ඇමතුමා අනුමැතිය දෙනවා නම් විතරක් විනාඩි දෙකකින් කෙටි මේක ජාතික ආරක්ෂාව සම්බන්ධයක්. ඇමතුමා එකඟ නම් විතරයි විනාඩි දෙකක තුනක විතර කාලයක් දෙනවා නම් විවාදයක් නෙමෙයි.
මොකද ඔබතුමාට පැහැදිලි කරගැනීමක්ද?
නෑ, පොඩි කාරණා දෙකක් කියන්න තියෙනවා.
ගරු ඇමතුමා
අදාළ නම් කතා කරන්න නැත්නම් බොරුවට
ජාතික ආරක්ෂාව හා සම්බන්ධ දෙයක් ඉතා කෙටියෙන් කියනං ගරු ඇමතුමනි මේක මේ කෘතිම AI තාක්ෂණය ගැන අපි කතා කරනවා ඉතාම වැදගත් මාතෘකාවක් මම ඔබතුමාට ඉවන්ත වෙනවා AI තාක්ෂණය පිළිබඳව මේ සභාවට මෙහෙම විවාදයක් විවාදයට මේ ලවා දුන්න පිළිතුරු පිළිබඳව ඉතාම වැදගත් දෙයක් හැබැයි ගරු ඇමතුමනි මේ ජාතික ආරක්ෂාව හා සම්බන්ධ ගැටලුවක් කියලා කියන නිසා විතරයි මගේ එකම එක මතයක් විතරයි ප්‍රකාශ කරන්න මම ඉල්ලීමක් කරන්නේ මොකද ජාතික ආරක්ෂාව පිළිබඳව අපි මම මේ පාර්ලිමේන්තුව තුළ මාස දෙක තුනක් තිස්සේ දිගින් දිගටම අනාවරණය කරගෙන යනවා මේ පාස්කු ප්‍රහාරයත් එක්ක හා සම්බන්ධ වෙච්ච දේවල්. ඉතින් මේක ටෙක්නොලොජි එකත් එක්කත් සම්බන්ධයි ගරු ඇමතුමනි. දැන් අපි දැක්ක ක්ලබ් වසන්තගේ ඝාතනයේදී අපි දැක්ක සති දවස් පැය කීපයක් ඇතුළත දවසක් ඇතුළත වගේ තොරතුරු විශාල ප්‍රමාණයක් අනාවරණයලා තියෙනවා. දැන් මඩකලපුවේ සිදුවෙච්ච වෙඩිතැවීමක් පිළිබඳව මම මේ සභාවේ මතු කරලා මේ වෙනතුරු පොලිසියෙන් කිසිම ඇක්ෂන් එකක්වත් අරගෙන නැහැ. කාත්තංකරවල වෙඩි ප්‍රහාරයක් එල්ල කරන්න. ඉතින් අපි ජාතික ආරක්ෂාව සම්බන්ධව AI තාක්ෂණය ගැන කතා කරනකොට අනිවාර්යයෙන්ම රට තුළ තියෙන අද තියෙන ගැටලු පිළිබඳවත් ජාතික ආරක්ෂාව කියලා කතා කරද්දී අපි මීට වඩා උනන්දු වෙන්න ඕනේ. මම ගරු ඇමතුමා මේකට ඉඩරි ලබා දුන්න නිසා මම මෙතනින් හැට වැඩිපුර කතා කරන්න කැමති නැහැ. ඒක නිසා බොහොම ස්තුති ගරු ඇමතුමනි. මේ විවාදයට මට සහභාගී වෙන්න බැරි වුණේ මේ වරප්‍රසාද කමිටුවට වෙනස. ඒක නිසා මේ අවස්ථාව ලබා දුන්න මුලසුනේ ගරු මන්ත්‍රීතුමාටත් ස්තුතිවන්ත වෙනවා.
බොහොම ස්තුති ගරු මන්ත්‍රීතුමා. අද දිනේ මේ ගරු සභාවේ වැඩ කටයුතු අවසන් කරනවා. මීළඟට මේ සභාව හෙට උදේ පෙරවරු 9:00 යළි රැස්වේ.